તારીખ 30/11/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 35 અને 36 સળંગ પ્રવચન નંબર 72.
સ્પષ્ટ અનન્ય અગ્નિશ અવિશેષ એવા જે પાંચ વિશેષણો સ્વરૂપ એક આત્મા છે, મૂળ સ્વરૂપે કેવો છે એ વાત અહીંયા જુદા જુદા દ્રષ્ટાંત પૂર્વક કહેવામાં આવે. સ્વાધ્યાય પૂછે કસ્મરે બધા રોકાવાનું છે. રામજીભાઈ ને ધ્યાનથી અને શોક સભા નીચેથી 5 મિનિટે
મૂળ સ્વરૂપ ને 2 સ્વરૂપ એમ
ક્યાં? મૂળ સ્વરૂપ એટલે પદાર્થ છે એ સામાન્ય વિશેષાત્મક છે. મૂળ સ્વરૂપ એટલે સામાન્ય સ્વરૂપ. સામાન્ય અને વિશેષ બંને સ્વરૂપે પદાર્થ છે એમાં વિશેષણ પર્યાયમાં ભાવ બદલતા જાય છે. એ બદલતું અંગ છે, પલટતું અંગ છે પદાર્થનું. અને વસ્તુ મૂળ સ્વભાવે એકરૂપ એમને એમ રહે છે. જે પલટતું અંગ અવસ્થા છે, પર્યાય છે, એમાં અનાદિથી વિભાવ છે. અનાદિથી એ વિભાવ ઉપર જીવની દ્રષ્ટિ છે. અનેક જાતના વિભાવોનો એને અનુભવ છે, પરિચય છે. અને વિભાવ સ્વરૂપે જ એને પોતાને સ્વીકાર્યો છે અને માન્યો છે. જીવ પોતાના મૂળ સ્વરૂપથી અનાદિથી અજાણ છે. એ મૂળ સ્વરૂપ સામાન્ય હોવાથી, સામર્થરૂપ હોવાથી, અપ્રગટ ઉત્પાદ્યની અપેક્ષાએ અપ્રગટ અવયવ હોવાથી અને તેનો અનુભવને પરિચય કદી નહીં કર્યો હોવાથી પોતાના વિશે જ પોતાને અજ્ઞાન પણ ચાલ્યું આવે છે. એ મૂળ સ્વરૂપ છે, એ પોતે પરમાત્મપદ સ્વરૂપ છે, પરમ પવિત્ર છે, અનંત જ્ઞાન, અનંત દર્શન આદિ અનંત ચતુષ્ટય મંડિત છે. એવું સ્વરૂપ હોવા છતાં એનાથી અજાણ્યો રહીને વર્તમાન પોતાના દીન પરિણામ, લાચારીના પરિણામ, ભાવદારિદ્રતાના જે પરિણામ છે એવું જ પોતાને સ્વીકારીને જીવ પ્રવર્તી રહ્યો છે. તેથી તેને ગુણની ઉત્પત્તિ થતી નથી, દોષ વૃદ્ધિગત થઈને બહુભાગ એને નિગોદમાં રહેવાનું સ્થાય થાય છે. પરિભ્રમણ કરતા જીવને મોટો કાળ નિગોદમાં પસાર થાય છે. ત્રસ્તનો કાળ બહુ ઓછો છે. 2 ઇન્દ્રિયથી માંડીને 5 ઇન્દ્રિયને જીવની અવસ્થા એ ત્રસ અવસ્થા છે. પણ પોતાના નિર્દોષ સ્વરૂપના બેભાનપણાને લીધે અને દોષમય પોતાનું સ્વરૂપ સ્વીકાર્યું હોવાને લીધે એ દોષને જ પોતાનો સ્વભાવ અને સ્વરૂપ જાણીને દોષનું પરિણમતો અલ્પકાળમાં નિગોદમાં જાય છે. ત્યાં અનંતકાળ રહે છે. ક્વચિત બહાર આવે છે તો વળી પાછો નિગોદમાં ચાલ્યો જાય છે અને અનંત દુઃખ ભોગવે છે. આ પરિભ્રમણમાં જે મહાત્માઓ એ પરિભ્રમણથી છૂટ્યા, એ પરિભ્રમણથી છૂટવાનો રસ્તો જેને અનુભવ્યો, રીતે નિષ્કારણ કરુણાથી કહેતા ગયા કે આ રસ્તો છે, આ રસ્તે તમે ચાલો તો તમારા પણ સંસાર દુઃખ મટીને સિદ્ધપદની સિદ્ધિના સુખનો તમને પણ લાભ થાય. અમે કાંઈ દેતા નથી કે અમે કાંઈ લેતા નથી, અમે જે જાણ્યું અનુભવ્યું એ કેવી રીતે જાણવા અને અનુભવવા મળે છે એ કહેતા જઈએ છીએ. પાત્ર જીવ છે એનો સ્વીકાર કરીને એ રસ્તે આગળ વધીને પોતે પણ આગળ વધતા વધતા બીજાને કહેતા જાય છે. આમ માર્ગની પરંપરા ચાલે છે. શું કહે છે કે જેમ કમળપત્ર છે એ પાણીથી સ્પર્શાતું નથી, તેમ જીવ પણ કર્મથી સ્પર્શાતો નથી. અનાદિથી કર્મ સંયોગ હોવા છતાં કર્મથી સ્પર્શાયેલો નથી. જુદા જુદા કર્મના પરમાણુનું આવાગમન થાય છે, પાછું એની સ્થિતિ પૂરી થઈને એનો વી થાય છે, એમને પરિસ્થિતિ સંયોગ વિયોગની ચાલે છે. જીવ એનાથી અલિપ્ત રહે છે, જળમાં પત્ર કમળ પત્ર અલિપ્ત રહે છે. તેવી જ રીતે જેવી રીતે માટી અન્ય અન્ય ભાવ આકાર ધરવા છતાં માટી સ્વરૂપે તો માટી રૂપે એક જ છે, તેવી રીતે જીવ દ્રવ્ય અન્ય અન્ય પર્યાય ધરવા છતાં એક છે. ચાર ગતિના અનેક પર્યાયો ધરવા છતાં જીવ સ્વરૂપે તો જીવ એક જ છે. જીવ પોતાનું જીવત્વ છોડીને ક્યારેક કોઈ ગતિ રૂપ સ્થાયી થઈ જાય છે કે હવે દેવ પણ સ્થાયી થઈ ગયો, હવે નારકી પણ કે મનુષ્ય પણ સ્થાયી થઈ ગયો, એવું કદી બનતું નથી. અન્ય અન્ય પર્યાય ધરવા છતાં એ પર્યાય પલટે છે અને જીવ સ્વરૂપે મૂળ સ્વરૂપે તો પોતે એક એટલે એવો ને એવો રહે છે. અનેકપણે પર્યાય ધારણ કરવા છતાં પોતાનું એક પણ છોડતો નથી. પોતાના એકરૂપ સ્વરૂપનો ત્યાગ કર્યા વિના, એને છોડ્યા વિના, સ્વરૂપથી ચ્યુત થયા વિના અવસ્થામાં ચાર ગતિની જુદી જુદી અવસ્થાઓ અન્ય અન્ય અનેક અનેક અનેરી અનેરી અવસ્થા ધારણ કરે છે, તો પણ સ્વભાવે કરીને અનન્ય રહે છે, અન્ય અન્ય થતો નથી. સોનાનો દ્રષ્ટાંત છે એવી રીતે કે અનેક ઘાટથી ઘડાવા છતાં સોનું તો સોનું જ રહે છે, ચાહે એના કુંડળ કરે, કડા કરે, મીટી કરે, હાર કરે, પણ સોનું તો સોનું છે. જેટલું સોનું છે, ઘાટ ગમે તેટલા બદલાય, એટલું જ સોનું રહે છે, એમાં બીજો ફેર પડતો નથી. એ મૂળ ધાતુ છે, એમ ચૈતન્ય મૂળ ધાતુ તો એમને એમ રહે છે. જેમ સમુદ્ર તરંગો વડે વૃદ્ધિહાનિ કરે છે તો પણ સમુદ્રપણાથી નિશ્ચલ છે. સમુદ્ર તો સમુદ્ર એવડો ને એવડો છે, વૈધોય નથી ને ઘટ્યો નથી. કેટલીક વાત ગણિતથી ન સમજાય એવી પ્રત્યક્ષ પણ જોવામાં આવે છે. ગંગા જેવી નદી, ગંગા સિંધુ બ્રહ્મપુત્ર આ ત્રણ મોટી નદી છે ભારતમાં, એવી નદીઓનું એક એક સેકન્ડે હજારો ટન પાણી ઠલવાય છે. કેટલું? એક સેકન્ડે રોજનું કેટલું થાય, મહિનાનું કેટલું થાય, વર્ષનું કેટલું થાય, લાખો કરોડો ટન પાણી થાય, અબજો ટન પાણી થાય, છતાં ક્યાંય સમુદ્રની અંદર હવે પૂર આવ્યું છે અને પાણી માતું નથી, એવું કદી બનતું નથી. અને ઉનાળાના ચારે મહિના એટલું બાષ્પીભવન થાય કે જેટલો કોઈ એનો વરસાદ થાય ત્યારે જળ બંબાકાર થઈ જાય, એટલું પાણી ઓલે જાય ત્યારે પણ એમાં ક્યાંય ઘટે છે ઉનાળામાં એમ. ઉનાળાની 118 ડિગ્રીના તડકામાં પણ ભરતીના ટાઈમે એટલી જ ભરતી આવે. ઉનાળો છે એટલે હવે ઓછી ભરતી આવશે એવું નથી થતું, અને ચોમાસું છે એટલે હવે વધારે ભરતી આવે છે. તો ઉનાળામાં ઓટ વધી જાય છે, શિયાળો ચોમાસામાં ઓટ ઘટી જાય છે એવું બનતું. એમાં કયું ગણિત કામ આવે એવું છે કે આટલા મોટા પ્રમાણમાં જેની અંદર આવવા જવાનું આવાગમન છે છતાં પણ એમાં કઈ ફેર દેખાતો નથી. સમુદ્ર પણ એ તો સમુદ્ર જેવડો છે એવડો છે, એમાં કઈ નાનો મોટો થતો નથી. ભલે તરંગોની વૃદ્ધિ હાનિ દેખાય છે જ્યારે સમુદ્રની અંદર તોફાન હોય તો જાણે મોટા મોટા મોજા દેખાય, શાંત દરિયો હોય ત્યારે શાંત દેખાય, પણ એ ઉપરના તરંગોનું ઓછાવતા પણ દેખાય છે. સમુદ્ર પણ એ ઘટવા વધવા પણ સમુદ્રનું જોવામાં આવતું નથી. તેવી રીતે જીવ દ્રવ્ય વિભાવ વડે વૃદ્ધિ હાનિ કરે છે પણ વસ્તુ નિજ અચળ છે. કે એવી રીતે વિભાવનું ઓછાવતા પણ જોવાય છે, પ્રચુર કષાય કલંક વાળો જીવ નિગોદમાં દેખાય છે, શાંત અવસ્થા વાળો મનુષ્યમાં દેખાય છે, તો એ વિભાવની હાનિ વૃદ્ધિ દેખાય છે. વસ્તુ ત્યાં બદલાણી નથી, વસ્તુમાં કોઈ હાનિ વૃદ્ધિ થઈ ગઈ છે. જ્યારે ઘણો વિભાવ પ્રગટ થઈને જીવ નિગોદમાં ગયો ત્યારે વસ્તુ અંદરથી ઘટાઈ ગઈ. અનંતકાળ નિગોદમાં રહ્યો એટલે એના અનંત ગુણમાં કંઈ ખામી પહોંચી એવું બનતું નથી. તેવી રીતે જીવમાં પણ હાનિ વૃત્તિ નથી. એના જ ઉપર જ્ઞાન દર્પણનો એમનો પદ અહીંયા ફૂટનોટમાં છે. સિંધુ મે તરંગ જૈસે ઉપજે વિલાય જાય નાનાવત, વૃદ્ધિ હાનિ જામે યહાં પાઈએ. સિંધુ એટલે દરિયો, દરિયામાં જેમ તરંગ છે એ ઉપજે અને નાશ પામે અનેક પ્રકારે, નાનાવત એટલે અનેક પ્રકારે, અને એ રીતે તરંગની વૃદ્ધિ હાનિ જેમાં જોવામાં આવે છે એ રીતે અપને સ્વભાવ સદા સાગર સ્થુર રહે સુસ્થિર રહે, તાકો વ્યય ઉત્પાદ કેસે ઠેરાઈએ. જે પોતાના સ્વભાવ સાગરથી સદા સ્થિર છે, વૃદ્ધિ હાનિ રહિત છે, સ્થિર છે, એટલે તેને ઉત્પાદ કેવી રીતે ઠરાવવો, જે ધ્રુવ છે એનો ઉત્પાદ એ કેવી રીતે એને ઠરાવવો, એમાં ઉત્પાદ વ્યય નથી, ઉત્પાદ વ્યયથી રહિત ધ્રુવ છે, ઉત્પાદ વ્યયથી રહિત છે અને ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ છે. ઉત્પાદ વ્યયની અપેક્ષા ધ્રુવને ધ્રુવ ધ્રુવથી છે. પરમ પદાર્થ મેં સ્વાર્થ સ્વરૂપ હિ કો, અવિનાશી દેવ આપ જ્ઞાન જ્યોતિ ધ્યાયે. પરમ પદાર્થ સ્વાર્થ સ્વાર્થ સ્વરૂપ હિ કો, ગ્રસ્થ અવસ્થામાં આવા પદોની રચના કરે છે. પરમ પદાર્થ મેં સ્વાર્થ સ્વરૂપ હિ કો, પરમ પદાર્થમાં સ્વરૂપનો જ સ્વ અર્થ સ્વ પ્રયોજન છે. એવું જે નિજ પ્રયોજન સાધે સાધે તો પોતામાં ને પોતામાં અવિનાશી દેવ જે છે પોતે જ જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે એનું ધ્યાન કરે, એનું ધ્યાન કરીને પામે. એ રીતે વસ્તુ અચળ છે. જેવી રીતે સુવર્ણ વાનભેદ હોવા છતાં અભેદ છે, સોનાનો દ્રષ્ટાંત લીધો છે, તેવી રીતે કર્મથી અનેક ભેદ હોવા છતાં વસ્તુ ચૈતન્ય અભેદ છે. સોનામાં 8 વલું, 10 વલું, 12 વલું, 14 વલું, 15 વલું, એને વાન ભેદ સોનું કહેવામાં આવે છે. વાન ભેદ એટલે ચોખ્ખું સોનું નહીં, અવસ્થાએ જેમાં બીજા કોઈ પદાર્થનો ભેળસેળ પણ છે, તાંબુ છે ચાંદી છે એવું ભેળવવામાં બીજી ધાતુ ભેળવે છે ત્યારે સોનું વાન ભેદ છે એમ કહેવામાં આવે છે. તેવી રીતે કર્મથી અનેક ભેદ હોવા છતાં વસ્તુ ચૈતન્ય ભેદ છે. આ પહેલા ગુણ સ્થાને જીવ છે, આ ચોથા ગુણ સ્થાને છે, આ છઠ્ઠા સાતમા ગુણ સ્થાને છે, આઠમા નવમા ગુણ સ્થાને છે, તેરમા ગુણ સ્થાને છે, એ બધા વાન ભેદ લીધા છે. અવસ્થાની અંદર કર્મ સંયોગથી જે કાંઈ અશુદ્ધિ રહી, જેમ સોનું અશુદ્ધ કહેવાય છે, પણ મૂળ ધાતુ અશુદ્ધ નથી થઈ, મૂળ ધાતુ તો શુદ્ધ સોનું છે. અવસ્થાએ એનો વાન ભેદ ઓછા વધતા પણ જોવામાં આવે છે. તેવી રીતે જીવ છે એ પણ પોતાની ચૈતન્ય વસ્તુ ચૈતન્ય ધાતુથી અભેદ છે, એમાં કોઈ ગુણસ્થાનના ભેદ નથી. ચૌદે ગુણસ્થાનના ભેદ એનાથી પાર, ચૌદે ગુણસ્થાનના ભેદથી પાર જીવ સ્વરૂપ છે, એની ઓળખાણ કરવી, પ્રથમમાં પ્રથમ એની ઓળખાણ કરવામાં આવે તો એ મહિમાવંત સ્વરૂપનો મહિમા જ્ઞાનમાં ભાસે. જેટલી એની મહત્તા છે એટલી જ્ઞાનમાં ભાસે તો એનો આદર થાય, એનો આદર થાય તો એનો અનુભવ થાય. એની મહત્તા ભાસે તો બીજી જે ભૂલથી ભ્રમથી બીજા પદાર્થોની, અન્ય પદાર્થોની અને અન્ય ભાવોની જે મહત્તા ભાસી છે એ મહત્તા છૂટી જાય. એ રીતે જીવ અભેદ છે, વસ્તુ અભેદ છે. જેમ સ્ફટિક મણી પૂરીથી લીલો લાલ ભાસે છે, પૂરી એટલે બાજુમાં રહેલે રંગીન પદાર્થ, લીલો રંગનો પદાર્થ હોય તો આખો સ્ફટિક લીલો ભાસે છે. લાલ રંગનો પદાર્થ બાજુમાં હોય, જાસૂદ પુષ્પનો દ્રષ્ટાંત લીધો છે સમયસારમાં, કે જાસૂદ પુષ્પ જો રાખવામાં આવે સ્ફટિક મણી પાસે તો જેવો જાસૂદ પુષ્પનો રંગ છે એવો જ લાલ રંગ સ્ફટિકની અંદર ઉપજે છે. એ સ્ફટિકની પર્યાય છે, લાલ રંગ છે એ સ્ફટિકની પર્યાય છે, છતાં એ સ્ફટિકની સ્વભાવભૂત પર્યાય નથી. સ્ફટિકની પર્યાય હોવા છતાં જેવો નિર્મળ પારદર્શક સ્વભાવ છે તેવી તે અવસ્થા નથી, કેમ કે સ્ફટિક જેવો નિર્મળ છે એમાં તો કોઈ રંગ નથી, પારદર્શકપણાને કોઈ રંગ નથી. અને જે રંગની જાય ઉત્પન્ન થઈ એવું મૂળ સ્વરૂપ સ્ફટિકનું નથી, છતાં પારદર્શકપણું હોય ત્યાં રંગ ઉપજે. લાકડાની બાજુમાં જાસૂદ ફૂલ રાખ્યું હોય તો એની અંદર લાકડાની અંદર લાલ લાલ જાય ઉપજે, પહેલો ઉપજે. તો એ એમ બતાવે છે લાલ જાય ઉપજી, એ પણ એમ બતાવે છે કે નિર્મળતા હતી તો ઉપજી, નિર્મળતા ન હોત તો ક્યાંથી જાય પડે, એ પણ નિર્મળતા ને બતાવે છે. પારદર્શક પણ છે ને, પાછળ દીવો રાખે છે દેખાય છે, પ્રકાશમય આખો બિંદ પ્રકાશમય દેખાય છે. એ આભાસ ભાસ લેવા માટે છે. સ્ફટિકનું જીનબિંબ હોય છે તો પાછળ પ્રકાશ રાખો તો આખું બિંબ છે પ્રકાશ પ્રકાશ દેખાય છે. જેમ આત્મા જે ચૈતન બિંબ છે એ ચૈતન પ્રકાશનું બિંબ છે, એવી રીતે એનો વાસ લેવા માટે એ રીતે જોવામાં આવે છે. ચૈતન સ્ફટિક છે આત્મા, ચૈતન સ્ફટિક છે, કર્મના ઉદયની જાય અંદર આવે છે. જાય પડે છે ત્યારે જીવ એમ સમજે છે કે કર્મ મને, કર્મથી મને કઈક થયું, મને કર્મથી કઈક મારામાં અસર થઈ ગઈ. એટલી હદે અસરને અસરથી તન્મય થાય છે કે જેમાં અસર ન થઈ શકે એવા સ્વભાવને એ ભૂલી જાય છે. જ્ઞાની તો બંનેને જાણે છે, પોતાના મૂળ સ્વભાવ જેમાં અસર થતી નથી કર્મના ઉદયની તેને પણ જાણે છે, અને કર્મના ઉદયની જાણ પડી એને પણ જાણે છે. એનું વજન, આશ્રય, આધાર, શ્રદ્ધા, પકડ એની ભાવની મૂળ સ્વરૂપ ઉપર હોવાથી એને કર્મના ઉદયની અસર થતી નથી એમ કહેવાય છે. થતી હોવા છતાં થતી નથી એમ કહેવામાં આવે છે. એ રીતે હા, જ્ઞાન સ્વભાવને પ્રગટ કરે છે. કર્મનો ઉદય ત્યાં જ રહેલા શરીરના પરમાણુમાં જાય નથી પાડતો, આત્મામાં જાય પાડે છે. શેમાં દેખાડા ભાવો, શેમાં દેખાડા? અંદરમાં જે જ્ઞાયક સ્વભાવ એ જાણે છે કે ઉદય આવો છે. કોણ જાણે છે? કર્મના ઉદયને જાણનાર કોણ છે? જ્ઞાયક સ્વભાવ છે. પોતે હું પણ એ જ્ઞાયક સ્વભાવ છે એમ જ્યાં જ્ઞાયક સ્વભાવમાં આશ્રય લઈને, આશ્રય કરીને જાણે તો કર્મના ઉદયથી ભિન્ન પડી જાય છે. અને જ્ઞાયક સ્વભાવમાં હું પણ ન રહે તો કર્મના ઉદયમાં પોતે પોતાનો અનુભવ કરે છે. પછી પોતાને ભૂલ્યો પછી ક્યાં ગયો, ક્યાં ખોવાનો એનો પત્તો લાગતો? જેમ સ્ફટિક લાલ લીલો ભાસે છે છતાં પણ સ્વભાવ તો શ્વેત જ છે, શ્વેત છે અર્થાત પારદર્શક છે. એમ પર તે પર છે, નિજ ચેતનામાં પર નથી. કર્મનો ઉદય, કાગાદી ભાવ એ પણ જ્ઞાનમાં જણાય છે ને, જ્ઞેય છે. અનેક પ્રકારના જગતના પદાર્થો પર તે પર છે અને પર તે સ્વ નથી. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી પોતાના સ્વચતુષ્ટયથી પોતે સ્વ છે, અસ્થિરૂપે છે. અને પરપદાર્થના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ રૂપ પરચતુષ્ટયથી પોતે નાસ્તિરૂપ છે. આમ પોતે પોતાથી અસ્થિરૂપ અને પરથી નાસ્તિરૂપ છે એવું જ અનેકાંતિક પોતાનું સ્વરૂપ છે. એક જ કાળે અસ્થિ નાસ્તિ સ્વરૂપે પોતે પ્રકાશમાન છે. અને એ રીતે પરથી ભિન્ન અને સ્વથી અભિન્ન પોતાને અનેકાંતમયપણે જોતા અંદરના આનંદ અમૃતનો આસ્વાદ આવે છે એમ લેવું છે. એ વિષય સ્યાદવાદ અધિકારમાં અમૃતચંદ્રાચાર્ય સમયસારના પરિશિષ્ટમાં લીધો છે. અવગાહનમાં તો જે ક્ષેત્ર આત્મા રોકે છે આકાશનું, એ જ ક્ષેત્ર શરીર રોકે છે એમ નિમિત્ત અપેક્ષાએ નિમિત્ત એ ક્ષેત્રે છે, ઉપાદાન અપેક્ષાએ એ ક્ષેત્રે નથી. ચૈતન્યના પ્રદેશમાં શરીરના પરમાણુ નથી ને શરીરના પરમાણુમાં ક્યાંય ચૈતન્ય પ્રદેશનો પ્રવેશ નથી. શ્રીમદજીને કોઈ અવગાહનનો અર્થ પૂછ્યો છે કે આ જૈન શાસ્ત્રની પરિભાષામાં અવગાહન શબ્દ આપ્યો છે, એનો શબ્દાર્થ શું થાય છે? તો કે કેટલાક શબ્દો એવા હોય છે કે એ શબ્દોનો બીજો શબ્દ નથી મળતો, તો પણ એને સમજાવવા પોતાના સ્વરૂપને છોડ્યા વિના એક જ ક્ષેત્રે બે પદાર્થો પોતપોતાના સ્વરૂપે રહે તેને તે ક્ષેત્રનું બંને પદાર્થોએ અવગાહન કર્યું છે એમ કહેવામાં આવે. અવગાહન એટલે જગ્યાનું રોકવું. જે આકાશની જગ્યા આત્માએ રોકી છે તે જ આકાશની જગ્યા શરીરે રોકી છે, છતાં આત્માએ સ્વરૂપનો ત્યાગ કર્યો નથી. ચૈતન્ય સ્વરૂપનો ત્યાગ કરીને જળ સ્વરૂપે થયા નથી. પરમાણુઓ જળ સ્વરૂપનો ત્યાગ કરીને ચૈતન્ય સ્વરૂપે થયા નથી, પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના. સંયોગમાં સાથે રહેવું એક ક્ષેત્રે એને એક ક્ષેત્રાવગાહ કહેવામાં આવે છે. પર તે પર છે, નિજ ચેતનામાં પર નથી, પોતાની ચૈતન્ય ચેતના સ્વરૂપ આત્મા છે એમાં ક્યાંય પર નથી. ચેતનાને જોવે તો એકલી એકાકાર ચેતના જ દર્શન એનું થાય એવું છે, ને એમાં ક્યાંય ચેતનામાં જડત્વના દર્શન થાય એવું નથી. એવી ચેતના છે, ચેતનામાં પર નથી. ષડ ભાવ ઉપર ઉપર જ રહે છે, જળ ઉપર શેવાળની માફક. ષડ ભાવ છે કે બીજો કઈ શબ્દ છે? બીજે એમાં ક્યાં છે? આપણે છ ભાવ લીધા છે. ષડ ભાવ તો છ ભાવ. બરાબર નિહાળો એમ આગલા પેરેગ્રાફમાં આવ્યું ને. મૂળ ભાષા એ મૂળ ભાષા છે. નીકે નિહારો એ ભાવ ક્યાંથી મળે? બરાબર મળે. ષડભાવ ષડભાવ છે. ષડભાવ ઉપરી ઉપરી રહે, છ પ્રકારના ભાવ. ષડગુણ આની વૃદ્ધિ છે, આની વૃદ્ધિના ભાવ છ નો મેળે. ષડગુણ આની વૃદ્ધિ પછી તો એ ગમે તે ગુણ નો પર્યાય પરિણામ હોય ષડગુણ આની વૃદ્ધિમાં. અન્ય ભાવ કહો, વિભાવ ભાવ કયો, અસ્થિર ભાવ કહો, એ બધા ઉપર ઉપર જ રહે છે. જળ ઉપર શેવાળની માફક, જેમ જળ ઉપર લીલ બાજે છે, શેવાળ બાજે છે, એ પાણીનો મેલ છે. એ શેવાળ છે, એ પાણીનો મેલ છે, અનંતકાય છે. અનંતકાય છે તેવી રીતે જળ જુદું છે, શિવાળ જુદી છે, એમ રાગ દ્વેષના મેલ છે, ભિન્ન ચીજ છે. અંદરમાં ચૈતન્ય નિર્મળ જળ છે, એ જુદી વસ્તુ છે એમ લેવું છે. ચિદાનંદ તમારી ગુપ્ત શક્તિને વ્યક્તપણે ભાવ, તારી ગુપ્ત શક્તિને એમ કેવું. મારીને એટલે તારી જોઈએ, કારણ કે આમાં સંબોધન છે ને, આદેશાત્મક છે. ચિદાનંદ તારી ગુપ્ત શુદ્ધ શક્તિને વ્યક્તપણે ભાવ, કે જેથી તે વ્યક્ત થાય. એ ચિદાનંદ તારી જે ચૈતન્ય શક્તિ છે, શુદ્ધ શક્તિ છે, ગુપ્ત શુદ્ધ શક્તિ જે શક્તિ છે, એમાં તો અશુદ્ધતા સહિત થઈ શકતી નથી. જે સામર્થપણે છે અને ઉત્પાદ રૂપે પ્રગટ નથી, તેથી તેને ગુપ્ત કહીએ, અવ્યક્ત કહીએ. એ અવ્યક્ત હોવા છતાં એને વ્યક્તપણે ભાવ એમ કહેવું છે. આ વિધિનો વિષય છે. શું રીત શું છે આ? કે પોતાનું સ્વરૂપ સામાન્ય શક્તિ સ્વરૂપે હોવા છતાં શક્તિને તું વ્યક્ત રૂપે જો, કે હું આવો છું, શક્તિની સન્મુખ થઈને શક્તિને જ્ઞાનમાં લેતા, જ્ઞાનમાં તે અવ્યક્ત નથી, જ્ઞાનમાં તે વ્યક્ત થઈ ગઈ, તો એને વ્યક્ત પડે ભાવી. જ્ઞાયક સ્વભાવ છે એને જ્ઞાયક પણે જો એમ કે છે, હું જ્ઞાયક છું એમ જો, જ્ઞાયક પણ એમ પોતામાં, શક્તિ પણ એમ પોતામાં જોતા તે શક્તિ વ્યક્ત થાય છે, વ્યક્ત પણ એ ભાવ કે જેથી તે પદાર્થના ભાવ જ આવિર્ભાવ કરે છે ને, વિભાવમાં શું કરે છે, કોઈ પર પદાર્થ આવી જતો નથી. જ્યારે જીવને અન્ય પુણ્યના ઉદયનો પદાર્થોનો સંયોગ થાય છે, મકાન પૈસા કુટુંબ પરિવાર, ત્યારે કોઈ આત્મામાં આવી જાય છે, જીવ શું કરે છે, આ બધું મને મળ્યું એવા ભાવનો આવિર્ભાવ કરે છે, ત્યારે એના આત્મામાં કઈ આવે છે? આવે છે એના આત્મામાં, પણ આ બધું મને મળ્યું એવો એક ભાવનો આવિર્ભાવ કરે છે પરપદાર્થના વિષયમાં, ત્યારે આ તો પોતાનું નિજ સ્વરૂપ છે, એનું તો પર સ્વરૂપ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પર છે, આ તો નિજ સ્વરૂપ છે, અભેદ, અને અભેદ અનુભવરૂપ સ્વરૂપ છે, એવો હું છું એમ જ્યારે વ્યક્તપણે પોતાને ભાવે છે, ત્યારે તે તેવો જ ભાવ વ્યક્ત થાય છે, ત્યારે તેવી જ શક્તિ અવ્યક્ત છે તે વ્યક્ત થાય છે. હે ચિદાનંદ, તારી ગુપ્ત શુદ્ધ શક્તિને વ્યક્તપણે ભાવ, કે જેથી તે વ્યક્ત થાય, જેથી એને ભાવતા એ વ્યક્ત થાય છે, તેથી ભાવનાની પ્રધાનતા છે. ભાવનાની પ્રધાનતા કેમ છે? કે તેને ભાવવાથી તે પ્રગટ થાય છે, માટે ભાવના પ્રધાન છે. મોક્ષ માર્ગ છે તે ભાવના પ્રધાન છે. આવે છે 320 ગાથા. ભાવના છે મોક્ષ માર્ગ છે તે ભાવના છે, અને આત્મા એ ભાવનાનું ભાવવા યોગ્ય એવું ભાવ્ય છે. આત્મા ભાવ્ય છે એમ ભાવે ભાવક પોતે જ છે અભેદ, કોઈ બહારનો ભાવ ભાવક છે
નહીં.
ગુપ્ત એટલે આમ બહાર એની વ્યક્તતા નથી, એટલે ગુપ્ત લીધું છે. જેને સમયસારને 49મી ગાથામાં અવ્યક્ત સ્વરૂપ વિશેષણ વાપર્યું છે, વર્ણ નહી ગંધ નહી અલિંગ્રહણ ની ગાથામાં અવ્યક્ત શબ્દ એક આવે છે. આત્મા વ્યક્ત નથી. છ લોક, છ દ્રવ્ય છે એ છ દ્રવ્યના સમૂહરૂપ લોક વ્યક્ત છે, એના ગુણ પર્યાયો વ્યક્ત છે, આત્માનો કષાય વ્યક્ત છે, એક સમયની ઉત્પાદ્રવ્ય વ્યયરૂપ અવસ્થા વ્યક્ત છે, અને એ બધાથી ભિન્ન હોવાથી આત્માને અવ્યક્ત કહીએ, ભિન્નપણાને લીધે અવ્યક્ત કહીએ, બીજું કાંઈ કારણ નથી એમ કહેવું છે. અવ્યક્ત એટલે ન દેખાય એવો એમ નહીં, ન જણાય એવો એમ નહીં, અદ્રશ્ય છે એટલે દેખાય એવો નથી, અને જ્ઞાનમાં જણાય એવો નથી એમ ક્યારેય નહીં કહે, એ પણ જ્ઞાનનું જ્ઞેય છે, એ પણ દ્રશ્ય છે, પણ એ ભિન્ન છે બીજા વ્યક્ત પદાર્થોથી અને વ્યક્ત અવસ્થાઓથી ભિન્ન છે, માટે અવ્યક્ત છે એમ ત્યાં અવ્યક્ત વિશેષણ લીધું. અહીંયા એને ગુપ્ત લીધું છે કે હે ચિદાનંદ, તારી જે ગુપ્ત શુદ્ધ શક્તિ છે, એટલે શક્તિરૂપ જે શુદ્ધ શક્તિ છે, તેને તું વ્યક્તપણે ભાવ, એ જાણે કે તારામાં વ્યક્ત હોય એવી ભાવના કર, એ વ્યક્ત હોય એવી ભાવના કર, અવ્યક્ત છે એને વ્યક્ત હોય એવી ભાવના કર, એટલે તારાથી અભિન્નપણાની ભાવના કર. ભિન્ન તો એ બીજાથી છે, તારાથી તું ભિન્ન છું એમ છે
આપણો મોટો ભાન ક્યાં ગયો?
પ્રગટ જ છે એમ કે છે, અવ્યક્ત નથી પણ
પ્રગટ છે.
સ્વસન્મુખ અવસ્થામાં, સ્વસન્મુખ જ્ઞાનમાં આત્મા પ્રગટ છે. પ્રગટ છે એમ નહી પણ પ્રગટ પ્રકાશમાન છે એમ કહેવામાં આવે છે. જે નિત્ય ઉદિત છે એમ કહેવામાં આવે છે. નિત્ય ઉદિત શબ્દ સમયસારની છઠ્ઠી ગાથામાં આવી. ચૈતન્ય સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ આત્મા નિત્ય ઉદિત છે એમ કહેવામાં, એનો તો સદાય ઉદય છે. નવો ઉદય થાય એવું પણ એમાં નથી. એ તો પોતાના કેવળ જ્ઞાનાદિ સામર્થ્યથી કેવળ જ્ઞાનનો સૂર્ય સદાય જ વિદ્યમાન છે. સૂર્યનો ઉદય કહેવાય છે પણ સૂર્ય કંઈ નવો ઉગે છે
નહીં.
નહો તો દેખાતો અને દેખાણો ત્યારે ઉદય થયો એમ કહ્યો. એમ અનુભવ થયો ત્યારે આત્મા પ્રગટ્યો એમ કહ્યો. પ્રગટ થયો આત્મા પણ હતો તે પ્રગટ્યો, પ્રગટ જ હતો તે અનુભવમાં આવ્યો, એનું નામ પ્રગટ્યો એમ કહેવામાં આવે છે. વસ્તુ વસ્તુ તરીકે છતી વસ્તુ છે, અણછતી વસ્તુ નથી. એ છતી વસ્તુને અણછતી કરીને માની રાખી છે. આ મોટામાં મોટો દોષ છે, આ મોટામાં મોટું અનિષ્ટ છે. આટલો સ્પષ્ટ વિષય કર્યો, અંધારું થઈ ગયું તો દિગંબર સંપ્રદાયમાં સંપ્રદાય બુદ્ધિ થાય ત્યારે બધી ગડબડ ગોટાથી આવી ના. ક્યાંય પણ સંપ્રદાય બુદ્ધિ થાય એટલે બધા અનિષ્ટો ઉભા થાય, દોષ ઉભા થાય. મૂળ જે સર્વજ્ઞની પરંપરા છે અને સર્વજ્ઞની જે આમનાય છે એને લોકો ભૂલી ગયા છે. મતી કલ્પના એ પછી બીજે રસ્તે ચડી ગયા. પોતે પોતાના સ્વરૂપને જાણતા નથી તેથી પોતાના વિષયમાં પોતે અંધ સમાન છે. પોતે પોતાને દેખતા નથી એટલે પોતે અંધ છે. અને એ અંધ એમ કહે છે કે અમે જોઈએ છીએ એ સાચો ને તમે જુઓ છો એ ખોટો. દેખતાના આંધળા વખતે વચ્ચે ઝઘડા થાય છે, પછી તકરાર થાય છે. તો આંધળો તકરાર કરે છે કે આકાશમાં હું બરાબર જોઉં છું, બાર પક્ષી ઉડે છે. ત્યારે દેખતો કે છે ભાઈ પાંચ જ ઉડે છે, ચોખ્ખા નજરે દેખાય છે ને તમે બાર ક્યાંથી લાવ્યા? તો કે જોયા વિના બાર હું કહું કેવી રીતે? આ એની દલીલ છે. બાર શું કરવા કીધા? મેં અગિયાર ને તેર નો કીધા, ચૌદ નો કીધા. ઠીક બુદ્ધિ છે ને, હું બાર કહું છું એનો અર્થ જ એ છે કે હું જોઉં છું એને. તો કે તું બાર કે ગમે કે પણ તું આ નથી જોતો એ વાત નક્કી છે. દેખતો એમ કે છે ભાઈ પાંચ છે અને પાંચ ના તું બાર કે છે એ જ બતાવે છે કે તું આંધળો છે. પાંચ ને બાર બતાવે છો એમ બતાવે છે કે તું આંધળો છો, પણ કઈ કલ્પના કરે છો. વસ્તુ સ્થિતિ એમ નથી. આવી લડાઈ જગતની અંદર જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેની દેખાય છે. કેમ કે એક ઘર્ષણનો વિષય ઉભો થાય છે, અનાદિથી આ ઘર્ષણ ચાલે છે. આજ તો નવું નથી. ઋષભદેવ ભગવાને આ કાળની ચોવીસીમાં લઈએ તો યુગલિયાનું ક્ષેત્ર પૂરું થયું અને જેવી વાણી છૂટી ત્યાં 363 અન્ય મતો શરૂ થયા. 363 અન્ય મત શરૂ થયા જ્યાં ભગવાનની વાણી શરૂ થઈ. ત્યાં એ અભિપ્રાય વાળા જીવો તો હતા જ, પણ વ્યક્ત થયા અભિપ્રાય. ત્યાં અભિપ્રાય નહોતા, નવા અજ્ઞાની થયા એમ નથી, પણ એ અભિપ્રાય વ્યક્ત થયા અને એ લોકોએ જાહેર કર્યું કે આ કહે છે તે ખોટું છે. એ ભલે ઋષભદેવ સ્વામી કહીને બધા ભગવાન કહે, પણ એ વાત ખોટી છે. અમે સમજીએ છીએ એ વાત સાચી છે. ચાલે છે એવું અનાદિથી બધી 24માં બધા કાળમાં એ રીતે અસત અભિપ્રાય અને સત અભિપ્રાય અનાદિથી છે. બંનેનો પરસ્પર સ્વભાવથી વિરુદ્ધ હોવાથી બંને વચ્ચે એનું અંતર સ્પષ્ટ જોવામાં આવે છે. પેલા કહે છે કે આમ નહીં ના આમ, આ કહે છે કે આમ નહીં ના આમ, એમ ચાલે છે. કોઈ નવી ચીજ એ નથી જગતમાં, એમ અનાદિથી ચાલતું આવ્યું છે અને અનંતકાળ ચાલતું રહેવાનું છે. એમાં બીજો કોઈ ફેર પ્રમાણ ઓછો હોતો થશે, પણ એ વસ્તુ કાયમ એ ચીજ નાશ થઈ જશે. જગતમાં ક્યારે બધા અજ્ઞાનીઓ હશે કે ક્યારે બધા જ્ઞાનીઓ હશે એવું ક્યારે જગત રહેવાનો નથી, થવાનું નથી. એમ સંપ્રદાયમાં પણ કોઈ આખો સંપ્રદાય મોક્ષે જાય એવું કદી બનતો નથી. લોક સમૂહ આખો, સમાજ આખો મોક્ષે જાય કે બધા પામી જાય એ અપેક્ષા રાખવી અસ્થાને છે, એવું કદી બની શકતો નથી. તો સમોસરણમાં 363 ઉભા થઈ ગયા. સાંભળનારા તો સમોસરણમાં હતા, સમોસરણની બહાર તો કોઈ સાંભળનારા નહોતા. સમોસરણમાં જ ઉભા થઈ ગયા. જૈનો હતા કે અજૈનો હતા બધા, એ પરિસ્થિતિ એકદમ કુદરતી છે. કહે છે પોતે સારું પરિણામ કરે તો નિમિત્ત સારું. નિમિત્ત સારું ક્યારે? સારા નિમિત્ત નો આરોપ ક્યારે? નિમિત્ત ઉપર સારા પરંપરાપણા નો આરોપ ક્યારે? કે પોતે ઉપાદાનમાં સારું કાર્ય કરે તો નિમિત્ત સારું. એ તો જેવું છે એવું છે, એને ખરાબ કેવું એ વ્યાજબી નથી. પોતે ખરાબ પરિણામ કરે એ નિમિત્તે, તો એ પણ નિમિત્તને ખરાબ કેવું એ વ્યાજબી નથી, ન્યાયસર નથી. કેમ કે એ તો જે છે એ છે નિર્દોષ, એટલે એને એમાં ખરાબપણાનું નિમિત્તત્વ નથી, સારાપણાનું નિમિત્તત્વ છે, એટલી વાત છે. એટલું લેવું જોઈએ. પણ એ આરોપિત વાત છે. તું અવિનાશી રસનો સાગર, અમૃત રસનો સાગર, સ્વરસનો આત્મરસનો સાગર, પરરસ કેમ મીઠો મીઠો દેખ્યો? એવી શૈલી લીધી છે એમણે. ભંડારીમાં તો એમને બહુ ભાષા મીઠી છે. તું અવિનાશી રસ કા સાગર, પર રસ કહા મીઠા દેખ્યા? એમ બન્યું છે. જાકે નિમિત્તે સંસાર કી ઘુમેરી ભઈ, તાહી કો ભલા જાની સેવે હૈ. તું અમૃત રસ નો આત્મરસ નો સાગર છો, કષાય નો રસ છે, વિભાવ નો રાગ નો કષાય નો રસ છે, એને તે મીઠો કેમ દેખ્યો? એમ કે એને તે સારો કેમ જાણ્યો? એમને સમજાતું નથી. તારામાં અમૃત રસ છે, એની પાસે તું વિષના રસને પણ સારો જાણે છો. આ તે કઈ જાતની વિચિત્રતા છે. એક બાજુ અવિનાશી પરમાત્મા, ગુરુદેવની તો બહુ ભાષા એવી, આત્મા તો અમૃત રસની કાતળી છે એમ કહેતા, કાતળી છે એમ કહેતા. જે મોટી શેરડીની કાતળી વચ્ચેની હોય ને મીઠી, આત્મા તો અમૃત રસની કાતળી છે. અને આ વિભાવ ભાવ રાગાદી ભાવ એ તો ઝેર છે. ક્યાં અમૃત ને ક્યાં ઝેર, અને આ ઝેર કેમ મીઠું લાગે છે એમ કહે. અમૃત તને અનુભવાયું નથી એટલે તને એવી ભ્રાંતિ થાય કે આમાં પણ કંઈક હવાજ છે, પણ એ ઝેરનો સ્વાદ. આત્માના અમૃત રસના આસ્વાદ પાસે ઝેરના સ્વાદને તો કામ મીઠો ગણીને વખાણે છે એમ કે. પરરસ કેમ મીઠો દેખ્યો કે જેના નિમિત્તથી સંસારની ઘુમરીઓ થઈ, જેમ ઘુમરીમાં વાણ આવે ને ચક્કર 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 ફેર્યા કરે, એમ સંસારની ઘુમરીમાં તું જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ કર્યા કરે છો, એ કશાયની ઘુમરીમાંથી બહાર નીકળી જાય એમ કે છે. ઘુમરી આવે છે પાણીમાં ઘુમરી જોઈ છે, એવું તાણ હોય છે કે એમાં કોઈ આવે એ પછી ત્યાં ને ત્યાં ઘુમ્યા કરે ફેર્યા કરે, એકદમ ગોળ ગોળ ફરવાની ગતિમાં આવી જાય પાણીની સાથે. વાણ દરિયામાં એવા મોટા વમળ થાય છે, ઘુમરીને વમળ કહે છે, ત્યાં દરિયાના મોટા પ્રવાહ ચાલતા હોય છે પાણીના, એમાં એ વમળ ઊભા થાય ને એમાં જો કોઈ વાણ સપડાઈ ગયું ખલાસ, એકદમ ગોળ ગોળ થઈને ઊંધું પડીને ડૂબી જાય, એમાંથી બહાર નીકળવું મુશ્કેલ પડે, એમાં ક્યાંય એના હલેસા કે શોર્ટ કે બીજું કાંઈ કામ આવે નહીં, એટલું બધું ગતિમાં આવી જાય કે ગણતરીની સેકન્ડમાં તો એ થોડાક ચકરાવા ફરીને ઊંધો પડીને અંદર ડૂબી જાય. એમાં કસાયની ઘુમરી, કસાયનો વેગ છે એ કસાયની ઘુમરી છે એમ કહે છે. એ ઘુમરીમાં તું ક્યાં આવી ગયો એમ કહે છે. આત્મા શાંત રસનો સમુદ્ર છે અંદર, એમાં ડૂબકી લગાવને, અમૃત રસમાં તરબોળ થાતો કષાય રસને મીઠો ભાળીને એના વેગમાં ક્યાં ચડે છો. જેના નિમિત્તથી સંસારની ઘુમરીઓ થઈ તેને ભલી જાણી કેમ સેવે છે. જેવી રીતે મદ્ય પીનારો મદ પીતો જાય છે અને દુઃખ પામતો જાય, વધારે ઘુમરીઓમાં ભલી ભલું જાણી જાણીને સેવે તેમ તું ભીલો છે. દારૂ પીનારાની ઉપમા આપી છે કે એક એવી પરિસ્થિતિ છે કે માણસ જેમ જેમ દારૂ પીએ છે એમ એને વધુ વધુ પીવાનું મન થાય છે. કેટલો પીએ છે એનું પછી એને શાન ભાન રહેતું નથી, એ બસ પીધા જ કરે, એનું એક જ લક્ષ્ય રહે, જ્યાં સુધી ખલાસ ન થાય ત્યાં સુધી એ પીધા જ કરે, ને કાં તો એ બેભાન થઈને પડી ન જાય ત્યાં સુધી પીધા કરે, એને એ સારું લાગે છે. ત્યાં સારું હશે ત્યારે સારું લાગતું હશે કે નહીં, કે ત્યાં એને ઘણું દુઃખ થાય છે, ઘણો આકુળિત થાય છે, ઘણું એને પરિણામમાં નુકસાન છે, તો પણ એક એવી સ્થિતિએ ચડી જાય છે કે જ્યાંથી એ પાછો ફરી શકતો નથી. બસ એવી સ્થિતિ છે કષાયના અભિપ્રાય વાળા જીવની, જેના અભિપ્રાયમાં રાગનો એક કણ પણ ઇષ્ટ છે, તે કેટલા રાગને કરશે એનો કોઈ છેડો નથી, એને અનંતાનુબંધીનો રાગ કહ્યો છે. રાગનો રાગ તે અનંતાનુબંધીનો રાગ, અનંતાનુબંધીનો આ સ્વરૂપ છે. રાગનો રાગ તે અનંતાનુબંધીનો કષાય છે, અને એ અનંતાનુબંધી ચોથા ગુણ સ્થાને પહેલી જાય છે, ત્યાં એનો કષાય મર્યાદિત થાય છે. પછી આમ વ્રત નથી લીધા, ચોથા ગુણ સ્થાને અવિરતી છે, પણ અનંતાનુબંધી એની ખલાસ થઈ છે, અને એ રીતે એને વ્રતના મર્યાદા થઈ ગઈ છે કષાયની. જે અનંતો કષાય હતો એ ચોથા ગુણ સ્થાને નથી રહેતો, પાંચમા ગુણ સ્થાને આવે ત્યારે બીજી ચોકડી જાય છે, પણ પહેલી ચોકડી ચોથા ગુણ સ્થાને જાય છે, એ મર્યાદા થઈ ગઈ છે. અને બહુ મોટો ફેર પડ્યો છે, અનંત અનુબંધ કરે એવો કષાય ગયો, મર્યાદિત અનુબંધ થાય એવો પ્રત્યાખ્યાન વર્ણી પછી અપ્રત્યાખ્યાન વર્ણી સંજલન ત્રણ બાકી રહ્યા, એ વધુ સ્થિરતા થતા વિચાર્યા જશે. જેમ કે એક નગરમાં પુરુષ રહે છે, નગર સૂનું છે, એકલો રહે છે, એક શહેર છે, મોટું નગર છે, લાખો મકાન છે, એમાં એકલો છે. એક નગરમાં એક પુરુષ રહે છે, નગર સૂનું છે, ત્યાં બીજો કોઈ નથી. તે નગરમાં 84 લાખ ઘર છે, કેટલા? 84 લાખ ઘરમાં એકલો છે, બધા એના. ઠીક ને? શું કીધું?
બધા એના.
કે આ 84 લાખ ઘર, એક મકાન હાટુ પડાપડી કરે છે ને મારે, આ 84 લાખ ઘર તારા. હે, આટલું આટલી બધી સંપત્તિ નો ગણાય? ખરેખર તો માણસને સંપત્તિ કરતા તે સંપત્તિ બીજા મારી સંપત્તિ વાળો મને બીજો સંપત્તિ વાળો જોઈએ વધારે છે. સંપત્તિ કરતા તે બીજો મને સંપત્તિ વાળો જોઈએ. આ તો એકલો છે, કોણ એને 84 લાખ ઘરે ના, પણ કોણ જાણે કે એના છે. આ નગર તો સૂનું છે એમ કે છે, એનો એમાં એને રસ કેટલો આવે? તે નગરમાં 84 લાખ ઘર છે, ત્યાં પેલો પુરુષ તે ઘરોને હંમેશા સુધાર્યા જ કરે છે. એને શું, એને એક ટેવ પડી ગઈ છે, જે મકાન મારીએ છે એને ઠીક કરે, વળી બીજા મકાનમાં જાય એને પાછો ઠીક કરે, વળી બીજે દિવસે બીજા અન્ય ઘરમાં રહે ત્યારે તેને સુધારે. એ પ્રમાણે તે ભીંતડાને સુધારતા સુધારતા એનો આખો જન્મ રહો બીજો. આ બધું ભીંતડા સુધારે તો પાછા બધા જૂના થાય, જે એને ઠીક કર્યા તા એ પાછા જૂના થાય. આ શરીર છે એને ઘર લીધું છે, શરીરમાં નિવાસ છે ને, તો આને સુધારે છે, વળી પાછું બીજા ઘરમાં જાય તો એને સુધારે છે, વળી ત્રીજા ઘરમાં જાય તો એમ ને એમ એનો કાળ ગુમાવે છે. શરીરની પળોજણમાં જ આખી જિંદગી કાઢે છે, એને ખવડાવું પીવડાવું નવડાવું નવડાવું પાલિશ કરું, એના સૌંદર્યના પ્રસાધનો વાપરવા. કેટલા નીકળ્યા છે? 56,000 જાતના. બસ એમને શરીરની પ્રયોજન, શરીરના લક્ષ્ય આખો જન્મારો જાય છે એનો. ગુરુદેવ કહેતા મસાણના લાકડાને પાલિશ કરતો આખરમાં તો એ મસાણનું લાકડું છે, બીજા લાકડા મસાણમાં હળકશે, એમાં હારવાર હળકશે, તો પછી એ બે સરખું છે, એમાં ફેર શું છે? ગમે એટલું પાલિશ કરતો હોય તો એ પાલિશ કરી કરીને ક્યાં મૂકવાનું છે? પાછું નકામ તારો કિંમતી વખત તો ગુમાવે છો. એ રીતે આખો જન્મારો વીત્યો એટલે અનંતકાળ ગયો, તેને સુધારવાનો રોગ થયો છે. એટલું સુધારવામાં પછી એની પ્રયોજન કેટલી થતી? જેટલું એને સરખું રાખવું હોય, જેટલી સગવડતાવાળું રાખવું જોઈએ, એટલી પાછી એને પૈસાની વ્યવસ્થા જોઈએ. જેટલા પૈસાની વ્યવસ્થા જોઈએ એટલું એ પૈસા કમાવાના સાધનની વ્યવસ્થા જોઈએ. એ સાધન બરાબર લઈએ એના માટેના એના બધા પાછા વર્તુળો બરાબર જોઈએ, ઘરાગી બરાબર જોઈએ, દુકાન જે ચાલતી હોય એમાં એને એને લગતા જેટલા સંબંધો હોય એ પાછા બરાબર એને રાખવા જોઈએ. મોટી વણજાર ઊભી થાય એમાં એમાં આખો જન્મારો એનો ચાલ્યો. સાઈડ બિઝનેસ કરીને એક કોર રાખ માણસ શું કરે? નિવૃત્ત માણસ હોય તો કઈ કોઈની પાસે ભાગવું એના કરતા આપણે શું કહે છે, પાર્ટ ટાઈમ સર્વિસ કરી લેવી. શું કહે છે એને? 2 કલાક અમે આવશું, તમારું કામ આ પ્રકારનું છે અમે જાણીએ છીએ, કરી દઈશું. બાકી હવે પછી 22 કલાક અમારી, 2 કલાક તમારી ને 22 કલાક અમારી. અને આ તો એવી સગવડ છે કે એ 2 કલાકમાં પણ તું તારા ઉપયોગને તો તું ગમે તારા જ્ઞાન પરિણામને ધારના પરિણામને તો ઠેકાણે રાખી શકે, એમાં કઈ 2 કલાકે આખું ઓરાઈ જવાની જરૂર નથી. ઉપર છલ્લા ઉપયોગથી તો ઘણા વિચારો કરે છે કે નહીં, ઉપર છલ્લા ઉપયોગથી થોડા થોડો ટાઈમ કામ થઈ જાય તે થઈ જાય, તે થઈ જાય, ન થઈ જાય તે ન થઈ જાય, એ તો એ બાજુની ચીજ છે. એ કંઈક મૂળ કરવા લાયક એનો મૂળ સ્વભાવને મૂળ ધર્મને મૂળ ફરજ નથી, કર્તવ્ય નથી. કઈ કર્તવ્ય બીજું છે, એને ગૌણ કરી નાખ્યું એટલે નહિવત કરી નાખ્યું, આને મુખ્ય કરી નાખ્યું. શરીરને સુધારવાનું સાધન એને મુખ્ય કરી નાખ્યું, બાકીનું બધું ગૌણ કરી નાખ્યું. એમ કે અમને વખત નથી, આવી બધું વિચાર કરવાનો અમને, અરે મરવાનો વખત નથી એમ કે, એટલા બધા અમારે કામ છે, અમને ક્યાંય વખત મળતો નથી, એ મુખ્યતા આપી દીધી છે. વખત તો મળે છે જ્યાં એને લાભ માન્યો છે, મહત્તા આપી છે, ત્યાં બધો વખત ગાળે જ છે. સુધારવાનો રોગ થયો, જ્યારથી સુધારતો હતો ત્યારથી રોગ લાગ્યો હતો, અનાદિથી આ રોગ લાગ્યો હતો, નવો થયો છે એમ નથી, પણ અનાદિથી આ રોગ એને લાગેલો છે. 84 યુનિમાં ઉપજે છે અને ત્યાં એ શરીરની સંભાળ કરી કરીને આખું આયુષ્ય વ્યતીત કરે છે, વળી નવા શરીરમાં જાય છે, વળી એની સંભાળમાં આખું આયુષ્ય વ્યતીત કરે છે, વળી નવા શરીરમાં જાય છે, વળી ત્યાં આખું આયુષ્ય વ્યતીત કરે છે. અને જગત ઉપર દ્રષ્ટિપાત કરો તો આ વાતની સત્યતા માલુમ પડે છે. કહેવાતા જગતમાં બુદ્ધિશાળી દયા વિચારક માણસો શરીરની પાછળ સમય કેટલો વ્યતીત કરે છે અને શરીરની અનુકૂળતાઓ પાછળ કેટલો સમય મેળવવા પાછળ કેટલો સમય વ્યતીત કરે છે, બધું એક જ થયું. ત્યારથી રોગ લાગ્યો હતો તે પોતાની પરમ ચતુરાઈને ભૂલ્યો, ખરેખર તો એ જીવ ડાપણ ચૂક્યો છે એમ કહે છે. લોકમાં તો જીવ વ્યવસાય કરે, સારો વ્યવસાય કરે, ઘણા પૈસા કમાય, ત્યારે એમ કહે છે કે બહુ ચતુર છે, હોશિયાર છે, ડાયો છે, ઘણી આવડત છે, અને એને પોતાના બુદ્ધિબળથી ને બાહુબળથી ઘણું કાંઈ નહોતું, એમાંથી આટલું ઊભું કર્યું. બાપ દાદા દરિદ્ર હતા, પોતે પણ દરિદ્ર હતા, ને અત્યારે બહુ સંપન્ન થઈ ગયા અને સુખી થઈ ગયા. એને અહીંયા ચતુર કહેતા નથી, એને પાગલ ને રોગિષ્ટ કહેતા, રોગિષ્ટ કહે છે એને. જગતમાં એની મહત્તા આપે છે, લોકો આવે છે આપવાની અંદર શ્રદ્ધાંજલિ આવે છે, ફલાણા ફલાણા શેઠ, પછી જેટલા એના કન્સર્ન હોય ને એના સંબંધીઓ હોય ને એના નામ આવે, ઉપર એમનું વર્ણન આવે, તો બહુ સામાન્ય સ્થિતિમાંથી પોતાના બુદ્ધિબળથી જેણે જીવનમાં ઘણો વિકાસ કર્યો એવા બુદ્ધિશાળી હતા. તમારા જેવું અમને પણ થાવ એમ શું પછી કહે, પછી પાછું તમારા જેવું અમને પણ જ્ઞાની એના ઉપર મીંડું મૂકે, ચોકડી મૂકી દે છે. જગત એને હો માર્ક આપે છે, ઘણા માર્ક આપે છે, જ્ઞાની એના ઉપર ચોકડી મૂકે છે કે આ બિચારા એ એની જિંદગી આમ નામ સંયોગ પાછળ વેડફી નાખે, અને કાંઈ લીધા વિના, આટલું બધું ભેગું થયું પણ કાંઈ લીધા વિના એકલા પાપના પોટલા બાંધીને ક્યાં યોગ્ય એનો પત્તો નથી. ગુરુદેવ તો કહેતા મેં રાજા ને શેઠિયા બીજા ને ત્રીજા ઢેઢ ગુરુની ના કોખે આયેલા જશો, કે જૈન હોય તો સીધા નરકમાં ન જાય, અભક્ષ ને એવું ન થતા હોય, પણ આ વેપાર ધંધા ને કારખાનામાં એટલા બધા પાપના પોટલા બાંધે ક્યાં હેલો જઈશ, પત્તો લાગશે. અહીંયા એને બધા ખમા ખમા કરતા હોય, શેઠ સાહેબ શેઠ સાહેબ જાય જેઠ ગુરુ નાખું, ઘરમાં એના ઘરમાં ઢેઠ ગુરુથી ને આવે તો છી છી કરીને આ ઘી કાઢે, આ પરિસ્થિતિ થાય. એ વિવેકી થી અવિવેકી છે.
પરમ કૃપાળુ થી કહાન ગુરુદેવ નો જય ઓ મિત્રાગી નો મધ્ય ધારણ જય.